భవ సంభవ భీతి భేదనం సుఖ సంపత్ కరుణానికేతనం వ్రతదాన తప క్రియాఫలం సహజానంద గురుం భజే సదా. వర్ణివేష రమణీయ దర్శనం మందహాస్య రుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమే ముదా ధర్మనందనమహం విచింతయే. త్వం సుకాంతభృతం కాంతం త్వం కాంతం సర్వదోగతం త్వం గతే ద్వేగ దేవత్వం త్వం వందే భక్తికాసుతం. అనంత కోటి బ్రహ్మాండ అధిపతి, థోడో వాచ్ కర్ సర్వ అవతారి సర్వ కారణనా కారణ આપણા સૌના મોક્ષદાતા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં સારાય જૂનાગઢ પ્રદેશના પ્રાણ સમાન રાધારમણ દેવના દિવ્ય સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર ના શુભાયોજનમાં આજના અંતિમ દિવસની અંતિમ સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને નૂતન વર્ષના અમારા ખૂબ હેતપૂર્વક જય સ્વામિનારાયણ. આજે આ શિબિરનો પૂર્ણાહુતિનો દિવસ છે, એટલે સમગ્ર શિબિર દરમિયાન આપણે જે જે કંઈ જ્ઞાન ગ્રહણ કર્યું છે કથા વાર્તાના માધ્યમથી, પ્રસંગોના માધ્યમથી, ભગવાનના ચરિત્રોના માધ્યમથી, એનો નિચોડ, એનો તાત્પર્ય, એને ગ્રહણ કરવાનો દિવસ છે. કોઠારી સ્વામીએ બહુ સુંદર વાત કરી કે સંતોએ ઓપરેશન કર્યું છે અને લાલજી મારા ટાંકા લેવાના છે, એટલે મારા ભાગે તો ખાલી સૂચનો જ કરવાના રહેશે કે પહેલા ટાંકા લીધા પછી હાચવજો. હવે ઇન્ફેક્શન ન થાય, ધૂળ નો અડે, વજન નો ઉંચકાય, આરામ કરજો થોડા દિવસ. પણ આનંદની વાત એ છે, જો કે આપણે દર વર્ષે આ શિબિરનું આયોજન કરીએ છીએ અને દર વખતે આ વાત આપણે ચોક્કસ યાદ કરીએ છીએ, શિબિરનું પ્રયોજન એ સત્સંગની નીતિ અને રીતિ શીખવવાનું છે. સામાન્ય કથા થતી હોય, સામાન્ય જ્યારે સત્સંગી જીવન, ભાગવત આદિ ગ્રંથોનું જ્યારે કથાપાન થતું હોય, ત્યારે એ કથાનું મુખ્ય તાત્પર્ય છે ભગવાનનો મહિમા સમજાય અને ભગવાન સાથે જીવાત્માને હેત થાય. પણ એ હેત કરવાની રીત શું હોવી જોઈએ? મહિમા સમજ્યા પછી જીવાત્માનું વર્તન કેવું હોવું જોઈએ? એ વાતને જેને કહેવાય પ્રેક્ટિકલ જ્ઞાનમાં, આચરણમાં જેને મૂકવાનો જ્યારે સમય આવે, ત્યારે જેવી પરિસ્થિતિ સર્જાય અને એવી પરિસ્થિતિની અંદર જીવાત્માની સમજણ, બુદ્ધિ, કેવો વિવેક હોવો જોઈએ એ શીખવાડવાનું કામ આ શિબિર કરીએ છીએ. શાસ્ત્રો થકી ભગવાનનો મહિમા તો સમજાણો છે. ગઈકાલે પણ હમણાં કોટારી સ્વામીએ પણ એ વાતને યાદ કરી, એટલે હું ફરી દોહરાવી દઉં, બહુ મહત્વનો પ્રસંગ છે. એક વાત આપણે નિર્વિવાદ સમજવા જેવી છે વાલા ભક્તો, કે જીવનની અંદર અધપતનનું જો આપણને એંધાણ જો જોવું હોય, જીવાત્માનું અધપતન થવાનું હોય ને એનું જો એંધાણ કોને કહેવાય, એના ચિહ્ન શું હોય, તો આપણા શાસ્ત્રો કહે છે કે જે દિવસે જીવાત્માને મોક્ષ માર્ગમાંથી ચલાયમાન થવાનું, જે દિવસે એને માર્ગ સૂજે ને તે દિવસ સમજી લેવાનું, એનું અધપતનની શરૂઆત થઈ ગઈ છે. અને મોક્ષ માર્ગમાંથી ચલાયમાન થવાના એંધાણ શું છે? તો કે ભગવાનના સ્વરૂપની અંદર નિષ્ઠા તૂટે, સત્સંગમાંથી હેત તૂટે, કથા વાર્તા અને ભજન ભક્તિમાંથી જીવાત્માની વૃત્તિ પાછી જો ખેંચાય તો સમજી લેવાનું કે એના અધપતનનું પ્રયાણ શરૂ થઈ ગયું છે. અને એ જ રીતે જીવાત્માની ઉન્નતિ થવાની હોય, જીવાત્માનો ઉર્ધ્વગતિ થવાની હોય તો એના લક્ષણ શું છે, એના ચિહ્ન શું છે? તો કે જીવાત્માને દિવસે દિવસે ભગવાનના સ્વરૂપની સાથે વિશેષ અનુરાગ થાય, ભગવાનના આવા દિવ્ય સત્સંગની અંદર વિશેષ હેત થાય, અને ભગવાનના કથા વાર્તા ભગવાનની ભક્તિ ઉપાસનાની અંદર જીવાત્માને વધારે પ્રીતિ બંધાય, તે દિવસ સમજવાનું કે આ જીવાત્માની ઉન્નતિના ચિહ્ન છે, ઉન્નતિના લક્ષણ છે. ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર અનંત જન્મોથી ભટકતો એવો જે જીવાત્મા અને માત્ર જન્મ મરણના ચક્રમાં ફેરા મારનાર નહીં પણ ઇન્દ્રાદિ સ્વર્ગાદિ લોકને પોતાની તૃપ્તિ માની અને સંતોષ માની બેઠેલો જીવાત્મા, એને અક્ષરધામનું સુખ શું છે, ભગવાનના ચરણારવિંદનું સુખ શું છે એ બતાવવાને માટે, એની અનુભૂતિ કરાવવાને માટે આ ધરા ઉપર અદિવ્ય સત્સંગની સ્થાપના કરી અને પોતાના સ્વરૂપ નિષ્ઠાની ઉપાસના ભક્તિની રીત ભગવાન શિયરીએ સ્વયં પત્ર પ્રસ્થાપિત કરેલી છે. ભગવાનની પ્રસ્થાપિત કરેલી આ એક પરિપાટીની અંદર, આ એક પ્રણાલિકાની અંદર વ્યક્તિ જે દિવસે પોતાની બુદ્ધિનો પ્રયોગ કરવાનો શરૂ કરે, બહુ સમજવા જેવી વાત છે. ભગવાને સ્થાપિત કરેલી એક પરંપરાની અંદર, ભગવાને સ્થાપિત કરેલી એક રીતિની અંદર, એક નીતિની અંદર જ્યારે વ્યક્તિ પોતાનું ડાપણ જેને કહેવાય એવું ઉમેરવાનો પ્રયત્ન કરે, તે દિવસે માનવું કે જીવાત્માની પડતી શરૂ થઈ છે. ભગવાનની સાથે હેત હોય અને હેતનું સ્વરૂપ કેવું હોય, ભગવાનના સ્વરૂપની અંદર નિષ્ઠા કેવી હોય, મહારાજની અંદર જેને વિશ્વાસ હોય, બહુ સુંદર પ્રસંગો આપણા સંપ્રદાયના શાસ્ત્રોમાં, જોકે આજે તો પૂર્ણાહુતિનો દિવસ છે, મેં કીધું મારે તો સૂચનો જ આપવાના છે, વિવેચન નથી કરવાનું, પણ આપણા નંદસંતોએ બહુ સુંદર કીર્તન બનાવ્યું, સુનો ચતુર સુજાણ એમ ન ઘટે રે તમને દીનાનાથજી, મારા પ્રાણના આધાર જેમ રાખો તેમ રહીએ વચનને કાજી. આ નંદસંતોના આપણા શબ્દો યાદ કરવાની જરૂર છે. અપેક્ષા સ્વામીની બહુ મોટી, શ્રીરંગ સ્વામીની અપેક્ષા બહુ મોટી નહોતી, ભગવાનના દર્શનની જ અપેક્ષા હતી, પણ મહારાજે ઇનકાર કર્યો કે મારા દર્શને આવવાની ના પાડું છું. ત્યારે પોતે ભગવાનને સમર્પિત થઈને જેમ રાખો તેમ રહીએ, પછી હેત ભાવ છે, ભગવાનની સાથે પ્રીત છે, ભગવાનની સાથે આત્મીયતા છે, અને આત્મીયતાના નાતે ભગવાનને બે ઠપકાના શબ્દોએ દીધા છે કે તમે દૂધને દેખાડીને ડાંગે મારો છો, આવું તો કોણ કરે, પણ અંતે મહારાજને ભગવાનના છતાંય દાસાનું દાસની ભાવના અંતિમ પંક્તિમાં સ્વામીએ રાખી, કંઈ દયા આવે તો દર્શન દેજો, નહીતર અખંડ હૃદયમાં રહેજો. આ શબ્દોને બહુ સમજીને રાખવાની જરૂર છે કે જીવાત્મા ભગવાનની ઉપાસના ભક્તિને જ્યારે સ્વીકારવા માંડે છે ત્યારે ભગવાનની આજ્ઞામાં પ્રવૃત્તિ ને આજ્ઞામાં નિવૃત્તિ, શાસ્ત્રોની અંદર ઉપાસના અને આજ્ઞા બંનેનો મહિમા શાસ્ત્રોએ બતાવ્યો છે. એટલા માટે મેં ભગવાનની આ જ્યારે શિબિરની વાત કરી ત્યારે મેં કીધું કે આ શિબિર આપણને રીતિ અને નીતિ બંને શીખવાડે છે. ભગવાનની ઉપાસનાની આપણને રીત શીખવાડવા છે, શીખવાડે છે, અને એ ઉપાસના કરવાની રીતની અંદર કઈ નીતિથી કરવી જોઈએ, એનું શું બંધારણ હોવું જોઈએ, એ પણ આજે આપણને શિબિરના માધ્યમથી શીખવા મળે છે. મહારાજે વચનામૃતની અંદર બહુ સુંદર વાત લખી. મહારાજ કહે કે જીવાત્માને ભગવાનની ઉપાસના ભગવાનની સ્વરૂપ નિષ્ઠા તો અવશ્યપણે રાખવી, પણ એ સ્વરૂપ નિષ્ઠાની અંદર મહારાજ કે કોઈ વખત ભગવાનના વચનનું લોપ થાય તો પણ મનમાં સંશય ન કરો, વચનનું લોપ કરીને પણ સ્વરૂપ નિષ્ઠામાં કાયમ રાખવી, કારણ કે વચનના લોપે કરીને કદાચ બહાર જઈને રહે તો પણ ભગવાનના સ્વરૂપની અંદર નિષ્ઠા હોય તો એ અંતે ભગવાનના ધામની અંદર આવે છે. આવું મહારાજે બહુ સુંદર, બહુ જેને કહેવાય ને વિશાળ હૃદય ખોલીને ભગવાને વચનામૃત કીધું. ભગવાનની હૃદયની વિશાળતાની પરાકાષ્ઠા, મહારાજ કે અમારી આજ્ઞાનો કદાચ લોપ કરશે ને પણ છતાંય જો અમારા સ્વરૂપની અંદર નિષ્ઠા હશે ને અમે એનું કલ્યાણ કરશું. મહારાજે તો આવી વિશાળતા બતાવી. પણ સ્વામી હમણાં જે કોઠારી સ્વામી વાત કરી ને વચનામૃતનો બહુ સુંદર ભાવાર્થ છે, મહારાજનો અર્થ એવો નથી, નહીંતર મારું તમારું બધાના માટેનું એક કર્તવ્ય સૌથી પહેલું એ બને શિક્ષાપત્રીને ગાંઠ મારીને અભરીએ ચડાવી દેવી પડે. જો વચનને લોપ કરવાથી પણ ભગવાનનો રાજીપો થાય છે, વચન માનવાની ક્યાં જરૂર છે, તો પછી શિક્ષાપત્રીનો શ્લોક કે મહારાજ કે અમારી આજ્ઞાનું પાલન ન કરે તે અમારો નથી, આ શિક્ષાપત્રીના શ્લોકનો કોઈ અર્થ રહે નહીં. જેમ સંતોએ કીધું કે જેમ રાખો તેમ રહીએ વચનને કાજી, ભગવાન તમારા વચન તમારી આજ્ઞાને માટે જેમ રાખો તેમ રહીએ, આનો કોઈ ભાવ રહે. પણ મહારાજે બહુ સુંદર વાત કરી. મહારાજ કહે છે કે જેને ભગવાનની દ્રઢ નિષ્ઠા છે, કદાચ આજ્ઞાનો લોપ થાય તો આજ્ઞાના લોપનું પ્રાયશ્ચિત છે, જીવાત્મા પ્રાયશ્ચિત કરીને આજ્ઞાના લોપની ક્ષમાએ કરીને આજ્ઞાનું લોપનું એમનું પ્રાયશ્ચિત કરી શકશે, ક્ષમા યાચના કરશે, પ્રાયશ્ચિત કરશે, દોષમાંથી નિવારણ થઈ શકશે. પણ ભગવાનના સ્વરૂપ નિષ્ઠાની અંદર જો દોષ રહી જશે તો એ જીવાત્માનો ઉદ્ધાર ક્યારે નહીં થાય, કારણ કે જ્યાં ભગવાન જ નથી મળ્યા, જ્યાં ભગવાન જ નથી ઓળખાણા, ત્યાં સુધી બીજે ફાંફા માર્યા કરશે તો ભગવાનના ઠેકાણે સુધી એ જીવાત્મા ક્યારે પહોંચશે નહીં. એટલે સ્વરૂપ નિષ્ઠાનો મહિમા મહારાજ સમજાવતા સમજાવે. આજે આપણે એ સ્વરૂપ નિષ્ઠાને, ભગવાન સ્વામિનારાયણની ઉપાસના ભક્તિની નિષ્ઠાને દ્રઢ કરવાને માટે આવો દિવ્ય દાખલો કરીએ છીએ. મહારાજને વચનામૃતમાં વાતને નોંધવી પડી. વસ્તા ખાચરના કાર્યાણી દરબારની અંદર મહારાજ બેઠા છે અને મહારાજે સ્વયં પ્રશ્ન પૂછ્યો, મહારાજ કે ભગવાનનું આ પૃથ્વી ઉપર આવવાનું પ્રયોજન શું? જોકે કથાની અંદર વારંવાર આપણે આ વાત સાંભળીએ છીએ. મહારાજ કહે છે કે ભગવાન આ પૃથ્વીને વિશે જ્યારે અવતાર ધારણ કરે ત્યારે આપણે એમ માનીએ કે ભગવાન જીવાત્માના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર રામકૃષ્ણ આદિ અવતાર ધારણ કરે છે, તો એનો અર્થ એમ સમજવો, એમ શું સમજવો કે ભગવાન અવતાર ધારણ કર્યા સિવાય જીવાત્માનું કલ્યાણ ન કરી શકે? જો એનો એમ અર્થ કરીએ કે ભગવાન અવતાર ધારણ કર્યા સિવાય ભગવાન એ જીવાત્માનું કલ્યાણ ન કરી શકે, તો મહારાજ કહેતે એ તો ભગવાનમાં અધૂરાઈપણું આવ્યું, ભગવાનની અંદર ઉણપ આવી, ભગવાનપણામાં ઉણપ આવી. અને ભગવાનની અંદર જે દિવસ ઉણપ આવે તે દિવસ ભગવાન એ ભગવાન ન રહે. તો મહારાજ કહે જો સામર્થ્ય ગણીએ તો પછી પ્રયોજન શું છે? આપણે એમ કહીએ કે અક્ષરધામમાં રહ્યા તક સર્વત્ર ભગવાન કલ્યાણ કરી શકે છે, ત્યારે મહારાજે બહુ સુંદર વાત કરી. મહારાજ કે અમે ભક્તના ભાવને, ભગવાન જે ભક્ત છે એ ભક્તના પ્રેમને ભાવને આધીન થઈ અને ભક્તને લાડ લડાવવાને માટે અને ભક્તના લાડને સ્વીકારવાને માટે, ભક્ત જે લાડ લડાવે એને સ્વીકારવાના માટે ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે અને અવતાર ધારણ કરી ધર્મનું સંસ્થાપન કરે છે, સદાચારનું સંસ્થાપન કરે છે, ઉપાસના ભક્તિના માર્ગને ભગવાન પોષણ આપે છે. આ પરમાત્માના અવતારનું કારણ છે. અને એ જ્યારે પરમાત્મા સ્થૂળ દેહે કરીને ભગવાન જ્યારે વિચરતા હોય ત્યારે જે ભક્ત છે ભગવાનને પોતા જેવા સમજે છે. પણ મહારાજે ત્યાં પણ એક વાતની બહુ ટકોર કરી વચનામૃતની અંદર. મહારાજ કહે કે દેહે કરીને, આંખે કરીને કદાચ આપણને ભગવાન આપણા જેવા લાગતા હોય, જણાતા હોય, તો પણ ભગવાન આપણાથી સર્વોપરિ છે. આવો મહિમા જીવાત્માએ દ્રઢ કરીને રાખવા જેવો છે. આ પરમાત્માનું સર્વોપરિપણાનું અનુસંધાન જીવાત્માએ ડગલે ને પગલે જો જીવાત્મા રાખશે ત્યારે પોતાનું ડાપણ દૂર કરી શકશે. જ્યાં સુધી ભગવાનનો સર્વોપરિ મહિમા જીવાત્મા નહીં સમજે ત્યાં સુધી પોતાના ડાપણને નાખશે. અને જે દિવસ ડાપણ નાખ્યું, જે દિવસ ભગવાનની અંદર શબ્દોની અંદર જે દિવસે દોષ જોશે અથવા શબ્દોની અંદર વિકાર જે દિવસ નાખવા પ્રયત્ન કરશે, આપણે ગણાય ને કહીએ તો કે ભગવાનનો હાર દાવો છે, એટલે પણ જે પ્રત્યક્ષ દેખાય છે એ તો સમજ, જે પ્રત્યક્ષ દેખાય છે એ સમજવું નથી ને હાર્દ ગોતવા જવું છે, તો હાર્દ ગોતવા ક્યાં જશો? જ્યારે તમે પ્રત્યક્ષ જ ભગવાનને તમે નથી ઓળખી શક્યા ત્યારે પરોક્ષના પરમાત્માને અક્ષરધામની અંદર ક્યાં ગોતવા જવાના? પણ મહારાજે આપણને આ ષડંગી આ જાગૃત સંપ્રદાય આ ભગવાનનું હાલતું ચાલતું સ્વરૂપ છે આ સડંગી સંપ્રદાય હું એમ માનું છું ભગવાનનું હાલતું સ્વાલતું સ્વરૂપ છે. મહારાજે સ્થાપિત કરેલા મંદિરો, ભગવાને સ્થાપિત કરેલા દેવો, ભગવાનના રચાવેલા પ્રમાણિત કરેલા સત્શાસ્ત્રો, આચાર્ય પદ, સંતોનું અને હરિભક્તોનું સ્થાન, એ સમગ્ર મળી આ સંપ્રદાયનું અંગ બને છે અને આ સમગ્ર મળી ભગવાનનું અંગ બને છે. અને આવું જ્યારે ભગવાનનું દિવ્ય અંગ, એની અંદર આપણને પણ એક રજ માત્ર જો આપણે ચરણમાં ચોંટી જઈએ ને, હમણાં સંતો ઘણી વખત ઓલો માખીનું દ્રષ્ટાંત આપે છે કે માખીને વિદેશ જવું હોય તો કોઈ વિઝા ન આપે, પણ કોઈના ખભે બેસી ગઈ હોય તો ત્યાં પહોંચી શકે. એમ આપણે કદાચ અક્ષરધામમાં જવા આપણી એટલી સામર્થ્ય ન હોય, પણ કોઈના ચરણના રજ બનીને જો રજમાં રજની અંદર કણની અંદર ચોંટી ગયા ને તો આપણે ભગવાનના ધામ સુધી પહોંચીએ. પણ ક્યારે ક્યારે આ વાતનું ખાસ અનુસંધાન રાખજો, આ સાવધાની છે. આ ટાંકા લીધા છે પણ આ ટાંકા તૂટે નહીં, ઇન્ફેક્શન ન થઈ જાય, પાણીથી બચાવજો. આ ટાંકા લીધા છે અને જગતના વાયરાથી બતાવજો, કળિયુગથી બચાવજો. અને કોઈના ખોટા શબ્દ એ તમારા તમારી નિષ્ઠા અને તમારા વિશ્વાસમાં એ વિષનું કામ ન કરે, એ ઝેરનું કામ ન કરે, એનાથી સાવધાન રાખજો જેથી ઇન્ફેક્શન ન થાય. આપણે માંડ મહેનત કરી સંતોએ અને 11-11 દિવસ 12-12 દિવસ સુધી આ રાત્રિ દિવસ બધાએ ઉજાગરો કરી અને તમને નિરોગી કર્યા છે. તમારામાંથી જે ઝેર અથવા તો જે બગાડ હતો એને દૂર કર્યો છે. હવે એ પાછું વિષ ફરી ન થઈ જાય એના માટે ખાસ સાવધાનથી વર્તજો અને ભગવાનની ખૂબ સુંદર ઉપાસના ભક્તિ કરજો એવી તમને સૌને ભલામણ કરીએ છીએ. વિશેષ સમય નથી લેવો કારણ કે ઘડિયાળનો સમય 12 વાગી ગયા છે અને તમે બધા પણ આટલા 11-11 દિવસની ખૂબ સુંદર સંતોએ ખૂબ, જો કે અમે અહીંયા આગળ પ્રત્યક્ષ નહોતા આવી શકીએ એમ, પણ ઇન્ટરનેટ દ્વારા પણ અમે આ તમારા પ્રસંગ શિબિરના અમે અહેવાલ લેતા હતા અને હરિભક્તો પણ સુરતથી કે મુંબઈ વલસાડ બાજુથી આવતા જતા જે અહીં આવતા તે એના સમાચાર અમને આપતા હતા. અને અમને ખૂબ આનંદ છે કે ભગવાનની સ્વરૂપ નિષ્ઠા અને ભગવાનની આજ્ઞા ઉપાસના એને દ્રઢ કરવા માટે સંતોએ ખૂબ મહેનત કરી અને આ શિબિરને ખૂબ સફળ કરવા પ્રયત્ન કર્યો છે. તો તમામ અમારા સંતોને અમે અભિનંદન આપીએ છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને આવું ને આવું બળ આપે કે જેથી ગામડે ગામડે અને શહેરે શહેરે એક સહેજાનંદી સિંહ એની એક સુંદર એવી ફોજ તૈયાર થાય જે આજ્ઞા ઉપાસનાની અંદર, નિયમ નિશ્ચય પક્ષની અંદર અને ભગવાનની સ્વરૂપની નિષ્ઠાની અંદર એ ખડે પગે ઊભી રહે અને સત્સંગની અંદર કાયમ સેવારત રહે, ભક્તિરત રહે એવી એમને માધ્યમથી આવી પ્રવૃત્તિ થયા કરે એવી સંતો માટે અને તમામ અમારા યુવાનો, બાળકો અને તમામ હરિભક્તોને ભગવાન ખૂબ જ સુખ્યા કરે, ખૂબ જ ક્ષેમ, આયુ, આરોગ્ય, ઐશ્વર્યમાં અભિવૃદ્ધિ કરાવે અને ઉપાસના ભક્તિમાં પણ ખૂબ બળ પૂરવે એવી શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસોગાદીવાળા પૂજ્ય માતુશ્રીના મારા સારા ધર્મકુળ પરિવાર વતી તમામ ભક્તજનોને નૂતન વર્ષના ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ આપી સર્વનું મંગળતાય કામના સાથે મારી વાણીને વિરામ આપું છું. સહેજાન.